ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 13 નવેમ્બર 2024ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, બધાને પહેલા પહેલા અલ્ફનો પાઠ પાક્કો કરાવો. તમે આત્મા ભાઈ ભાઈ છો. મીઠા બાળકો, બધાને પહેલા પહેલા અલ્ફનો પાઠ પાક્કો કરાવો. તમે આત્મા ભાઈ ભાઈ છો. પ્રશ્ન છે, કઈ એક વાતમાં શ્રીમદ મનુષ્ય મતથી બિલકુલ જ વિપરીત છે? ઉત્તર છે, મનુષ્ય મત કહે છે અમે મોક્ષમાં ચાલ્યા જઈશું. શ્રીમદ કહે છે આ ડ્રામા અનાદિ અવિનાશી છે. મોક્ષ કોઈને મળી નથી શકતો. ભલે કોઈ કહે આ પાઠ ભજવવાનું અમને પસંદ નથી, પરંતુ આમાં કંઈ પણ કરી નથી શકતા. પાઠ ભજવવા આવવાનું જ છે. શ્રીમદ જ તમને શ્રેષ્ઠ બનાવે છે. મનુષ્ય મત તો અનેક પ્રકારની છે. ઓમ શાંતિ. હમણાં આ તો બાળકો જાણે છે કે આપણે બાબાની સામે બેઠા છીએ. બાપ પણ જાણે છે બાળકો મારી સામે બેઠા છે. આ પણ આપ બાળકો જાણો છો, બાપ આપણને શિક્ષા આપે છે જે પછી બીજાઓને આપવાની છે. પહેલા પહેલા તો બાપનો જ પરિચય આપવાનો છે, કારણ કે બધા બાપને અને બાપની શિક્ષાને ભૂલેલા છે. હમણાં જે બાપ ભણાવે છે આ ભણતર ફરી 5000 વર્ષ પછી મળશે. આ જ્ઞાન બીજા કોઈને નથી. મુખ્ય થયો બાપનો પરિચય, પછી આ બધું સમજાવવાનું છે. આપણે બધા ભાઈ ભાઈ છીએ. આખી દુનિયામાં જે બધા આત્માઓ છે બધા પરસ્પર ભાઈ ભાઈ છે. બધા સ્વયંને મળેલો પાઠ આ શરીર દ્વારા ભજવે છે. હમણાં તો બાપ આવ્યા છે નવી દુનિયામાં લઈ જવા માટે, જેને સ્વર્ગ કહેવાય છે. પરંતુ હમણાં આપણે બધા ભાઈઓ પતિત છીએ. એક પણ પાવન નથી. બધા પતિતોને પાવન બનાવવા વાળા એક જ બાપ છે. આ છે જ પતિત વિકારી રાવણની દુનિયા. રાવણનો અર્થ જ છે 5 વિકાર સ્ત્રીમાં, 5 વિકાર પુરુષમાં. બાબા બહુ જ સરળ સમજાવે છે. તમે પણ એવી રીતે સમજાવી શકો છો તો પહેલા પહેલા આ સમજાવો કે આપણા આત્માઓના એ બાપ છે. બધા બ્રધર્સ અર્થાત ભાઈઓ છીએ. પૂછો આજ ઠીક છે? લખો આપણે બધા ભાઈ ભાઈ છીએ. આપણા બાપ પણ એક જ છે. આપણા સર્વ આત્માઓના એ છે સુપ્રીમ સોલ, પરમ આત્મા. એમને ફાધર કહેવાય છે. આ પાક્કું બુદ્ધિમાં બેસાડો તો સર્વવ્યાપી વગેરેનો કચરો નીકળી જાય. પહેલા અલ્ફ ભણાવવાનું છે. બોલો, આ પહેલા સારી રીતે બેસીને લખો. પહેલા સર્વવ્યાપી કહેતો હતો, હવે સમજુ છું સર્વવ્યાપી નથી. આપણે બધા ભાઈ ભાઈ છીએ. બધા આત્માઓ કહે છે ગોડ ફાધર, પરમ પિતા, પરમાત્મા, અલ્લાહ. પહેલા તો આ નિશ્ચય બેસાડવાનો છે કે આપણે આત્મા છીએ, પરમાત્મા નથી. નથી પરમાત્મા આપણામાં વ્યાપક. બધામાં આત્મા વ્યાપક છે. આત્મા શરીરના આધારથી પાઠ ભજવે છે. આ પાક્કું કરાવો. અચ્છા, પછી એ બાપ સૃષ્ટિચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવે છે. બાપ જ શિક્ષકના રૂપમાં બેસીને સમજાવે છે. લાખો વર્ષની તો વાત નથી, આ ચક્ર અનાદિ પૂર્વ નિર્ધારિત છે. ઇક્વલ અર્થાત એક સરખું કેવી રીતે છે એને જાણવું પડે. સતયુગ પ્રેતા પાસ્ટ અર્થાત પહેલા થયા, નોંધ કરો. તેને કહેવાય છે સ્વર્ગ અને સેમી સ્વર્ગ. ત્યાં દેવી દેવતાઓનું રાજ્ય ચાલે છે. સતયુગમાં છે 16 કળા, ત્રેતામાં છે 14 કળા. સતયુગનો પ્રભાવ ખૂબ ભારે છે, નામ જ છે સ્વર્ગ, હેવન. નવી દુનિયા સતયુગને કહેવાય છે, તેની જ મહિમા કરવાની છે. નવી દુનિયામાં છે જ એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ. ચિત્ર પણ તમારી પાસે છે નિશ્ચય કરાવવા માટે. આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. આ કલ્પની આયુ જ 5000 વર્ષ છે. હવે સૂર્યવંશી ચંદ્રવંશી તો બુદ્ધિમાં બેઠું, વિષ્ણુપુરી બદલાઈ રામ સીતાપુરી બને છે. તેમની પણ ડિનાયસ્ટી અર્થાત રાજધાની ચાલે છે ને. 2 યુગ વીતી ગયા, પછી આવે છે દ્વાપર યુગ. રાવણનું રાજ્ય, દેવતાઓ વામ માર્ગમાં સનાતન દેવી દેવતા ધર્મ રહે છે. દેવતાઓ વામ માર્ગમાં ચાલ્યા જાય છે તો વિકારની સિસ્ટમ અર્થાત પ્રથા બની જાય છે. સતયુગ ત્રેતામાં બધા નિર્વિકારી રહે છે. એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ રહે છે. ચિત્ર પણ દેખાડવાના છે, મોઢે પણ સમજાવવાનું છે. બાપ આપણને શિક્ષક બનીને આમ ભણાવે છે. બાપ સ્વયંનો પરિચય સ્વયં જ આવીને આપે છે. સ્વયં કહે છે હું આવું છું પતિ તોને પાવન બનાવવા માટે. તો મને શરીર જરૂર જોઈએ, નહીં તો વાત કેવી રીતે કરું? હું ચૈતન્ય છું, સત્ય છું અને અમર છું. સતો રજો તમોમાં આત્મા આવે છે. આત્મા જ પતિત, આત્મા જ પાવન બને છે. આત્મામાં જ બધા સંસ્કાર છે. પાસ્ટ અર્થાત ભૂતકાળના કર્મ તથા વિકર્મના સંસ્કાર આત્મા લઈ આવે છે. સતયુગમાં તો વિકર્મ થતા નથી, કર્મ કરે છે, પાઠ ભજવે છે, પરંતુ તે કર્મ અકર્મ બની જાય છે. ગીતામાં પણ શબ્દ છે, હમણાં તમે પ્રેક્ટિકલમાં સમજી રહ્યા છો. જાણો છો બાબા આવેલા છે જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવા, જ્યાં કર્મ અકર્મ થઈ જાય છે. તેને સતયુગ કહેવાય છે. અને અહીં પછી આ કર્મ વિકર્મ જ થાય છે, જેને કળિયુગ કહેવાય છે. તમે હમણાં છો સંગમ પર. બાબા બંને તરફની વાત સંભળાવે છે. એક એક વાત સારી રીતે સમજો. બાપ શિક્ષકે શું સમજાવ્યું? અચ્છા, બાકી છે ગુરુનું કર્તવ્ય. એમને બોલાવ્યા જ છે કે આવીને અમને પતિતોને પાવન બનાવો. આત્મા પાવન બને છે, પછી શરીર પણ પાવન બને છે. જેવું સોનું તેવા ઘરેણા પણ બને છે. 24 કેરેટનું સોનું લો અને ખાદ ન નાખો તો ઘરેણા પણ એવા સત્વ પ્રધાન બનશે. ખાદ નાખવાથી પછી તમો પ્રધાન બની જાય છે, કારણ કે ખાદ પડે છે ને. પહેલા ભારત 24 કેરેટ પાક્કું સોનાની ચકલી હતું, અર્થાત સત્વ પ્રધાન નવી દુનિયા હતી. પછી હમણાં તમો પ્રધાન છે. પહેલા પ્યોર અસલી સોનું છે. નવી દુનિયા પવિત્ર, જૂની દુનિયા અપવિત્ર. ખાધ પડતી જાય છે. આ બાપ જ સમજાવે છે, બીજા કોઈ મનુષ્ય ગુરુ લોકો નથી જાણતા. બોલાવે છે આવીને પાવન બનાવો. સદગુરુનું કામ છે વાનપ્રસ્થ અવસ્થામાં મનુષ્યોને ગૃહસ્થથી કિનારો કરાવવાનો. તો આ બધી નોલેજ ડ્રામા પ્લાન અનુસાર બાપ જ આવીને આપે છે. એ છે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ. એ જ આખા વૃક્ષની નોલેજ સમજાવે છે. શિવ બાબાનું નામ સદૈવ શિવ જ છે. બાકી આત્માઓ બધા આવે છે પાઠ ભજવવા, તો ભિન્ન ભિન્ન નામ ધરાવે છે, અર્થાત ધારણ કરે છે. બાપને બોલાવે છે, પરંતુ એમને જાણતા નથી કે એ કેવી રીતે ભાગ્યશાળી રથમાં આવે છે તમને પાવન દુનિયામાં લઈ જવા. તો બાપ સમજાવે છે, હું આમના તનમાં આવું છું જે અનેક જન્મોના અંતમાં છે. પૂરા 84 જન્મ લે છે. રાજાઓના રાજા બનાવવા માટે આ ભાગ્યશાળી રથમાં પ્રવેશ કરવાનો હોય છે. પહેલા નંબરમાં છે શ્રી કૃષ્ણ, એ છે નવી દુનિયાના માલિક. પછી એ જ નીચે ઉતરે છે, સૂર્યવંશી, ચંદ્રવંશી, પછી વૈશ્ય શુદ્રવંશી, પછી બ્રહ્માવંશી બને છે, ગોલ્ડન થી સિલ્વર, પછી તમે આયરન થી ગોલ્ડન બની રહ્યા છો. બાપ કહે છે, મુજ એક બાપને યાદ કરો જેમનામાં મેં પ્રવેશ કર્યો છે. એમના આત્મામાં તો જરા પણ આ નોલેજ ન હતી. આમનામાં હું પ્રવેશ કરું છું એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. સ્વયં કહે છે, હું આમના અનેક જન્મોના અંતમાં આવું છું. ગીતામાં શબ્દ એક્યુરેટ છે. ગીતાને જ સર્વશાસ્ત્રમય શિરોમણી કહેવાય છે. આ સંગમ યુગ પર જ બાપ આવીને આપ બ્રાહ્મણ કુળ અને દેવી દેવતા કુળની સ્થાપના કરે છે. આ સંગમ યુગ પર જ બાપ આવીને બ્રાહ્મણ કુળ અને દેવી દેવતા કુળની સ્થાપના કરે છે. બીજાઓની તો બધાને ખબર છે જ, આમની કોઈને ખબર નથી. અનેક જન્મોના અંતમાં અર્થાર્થ સંગમ યુગ પર જ બાપ આવે છે. બાપ કહે છે, હું બીજરૂપ છું. કૃષ્ણ તો છે સતયુગના રહેવાસી. એમને બીજી જગ્યાએ તો કોઈ જોઈ ન શકે. પુનર્જન્મમાં તો નામ, રૂપ, દેશ, કાળ બધું બદલાઈ જાય છે. પહેલા નાનું બાળક સુંદર હોય છે, પછી મોટા થયા પછી મોટા થાય છે, પછી તે શરીર છોડી બીજું નાનું લે છે. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. ડ્રામાની અંદર ફિક્સ અર્થાત નિશ્ચિત છે. બીજા શરીરમાં તો એમને કૃષ્ણ નહીં કહેવાશે. તે બીજા શરીર પર નામ વગેરે પછી બીજું પડશે. સમય, ફીચર્સ, તિથિ, તારીખ વગેરે બધું બદલાઈ જાય છે. દુનિયાની હિસ્ટ્રી, જિયોગ્રાફી હુબહુ રિપીટ થાય, રિપીટ કહેવાય છે. તો આ ડ્રામા રિપીટ થતો રહે છે. સતો રજો તમોમાં આવવાનું જ છે. સૃષ્ટિનું નામ, યુગનું નામ બધું જ બદલાઈ જાય છે. હમણાં આ છે સંગમ યુગ. હું આવું જ છું સંગમ પર. આ આપણે અંદર પાક્કું કરવાનું છે. બાપ આપણા બાપ, શિક્ષક, ગુરુ છે, જે પછી સતો પ્રધાન બનવાની યુક્તિ ખૂબ સરસ બતાવે છે. ગીતામાં પણ છે, દેહ સહિત દેહના બધા ધર્મ છોડી સ્વયંને આત્મા સમજો. પાછા પોતાના ઘરે જરૂર જવાનું છે. ભક્તિ માર્ગમાં કેટલી મહેનત કરે છે ભગવાન પાસે જવા માટે, તે છે મુક્તિધામ. કર્મથી મુક્ત આપણે ઇનકોર્પોરિયલ અર્થાત નિરાકારી દુનિયામાં જઈને બેસીએ છીએ. પાઠ ધારી ઘરે ગયા તો પાઠથી મુક્ત થયા. બધા ઈચ્છે છે કે અમે મુક્તિ મેળવીએ, પરંતુ મુક્તિ તો કોઈને મળી ન શકે. આ ડ્રામા અનાદિ અવિનાશી છે. કોઈ કહે આ પાઠ ભજવવો અમને પસંદ નથી, પરંતુ આમાં કોઈ કાંઈ કરી ન શકે. આ અનાદિ ડ્રામા બનેલો છે. એક પણ મુક્તિ મેળવી ન શકે. તે બધી છે અનેક પ્રકારની મનુષ્ય મત. આ છે શ્રીમત શ્રેષ્ઠ બનાવવા માટે. મનુષ્યને શ્રેષ્ઠ નહીં કહેવાશે, દેવતાઓને શ્રેષ્ઠ કહેવાય છે. એમની આગળ બધા નમન કરે છે તો તે શ્રેષ્ઠ થયા ને. પરંતુ આ પણ કોઈને ખબર નથી. હમણાં તમે સમજો છો કે 84 જન્મ તો લેવાના જ છે. શ્રી કૃષ્ણ દેવતા છે, વૈકુંઠના પ્રિન્સ અર્થાત રાજકુમાર. તે અહીં કેવી રીતે આવશે? નથી એમણે ગીતા સંભળાવી, ફક્ત દેવતા હતા એટલે બધા લોકો એમને પૂજે છે. દેવતા છે પાવન, સ્વયં પતિત થયા. કહે પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહી. તમે અમને આવા બનાવો. શિવની આગળ જઈને કહે છે અમને મુક્તિ આપો. એ ક્યારેય જીવન મુક્ત જીવન બંધમાં આવતા જ નથી, એટલે પુકારે છે મુક્તિ આપો. જીવન મુક્તિ પણ એ જ આપે છે. હમણાં તમે સમજો છો. બાબા અને મમ્માના આપણે બધા બાળકો છીએ. એમની પાસેથી આપણે અથાગ ધન મળે છે. મનુષ્ય તો બે સમજીથી માંગણી કરતા રહે છે. બે સમજ તો જરૂર દુઃખી હશે ને, અથા દુઃખ ભોગવવા પડે છે. તો આ બધી વાતો બાળકોએ બુદ્ધિમાં રાખવાની છે. એક બેહદના બાપને ન જાણવાના કારણે કેટલા પરસ્પર લડતા રહે છે, ઓર્ફન અર્થાત અનાથ બની ગયા છે. તે હોય છે હદના ઓર્ફન, આ છે બેહદના ઓર્ફન. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. હમણાં છે જ પતિત આત્માઓની પતિત દુનિયા, પાવન દુનિયા સતયુગને કહેવાય છે. જૂની દુનિયા કળિયુગને. તો બુદ્ધિમાં આ બધી વાતો છે ને. જૂની દુનિયાનો વિનાશ થઈ જશે, પછી નવી દુનિયામાં ટ્રાન્સફર થઈ જશે. હમણાં આપણે ટેમ્પરરી અર્થાત થોડો સમય સંગમયુગ પર ઊભા છીએ. જૂની દુનિયાથી નવી દુનિયા બની રહી છે. નવી દુનિયાથી પણ નવી દુનિયાની પણ ખબર છે. તમારી બુદ્ધિ હવે નવી દુનિયામાં જવી જોઈએ. ઉઠતા બેસતા આ જ બુદ્ધિમાં રહે કે આપણે ભણતર ભણી રહ્યા છીએ. બાપ આપણને ભણાવે છે. સ્ટુડન્ટને અર્થાત વિદ્યાર્થીને આ યાદ રહેવું જોઈએ. તો પણ તે યાદ નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. બાપ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ પ્યાર આપે છે. અચ્છા, ભણવા વાળાને શિક્ષક જરૂર પ્રેમ વધારે કરશે. કેટલું અંતર પડી જાય છે. હવે બાપ તો સમજાવતા રહે છે, બાળકોએ ધારણા કરવાની છે. એક બાપ સિવાય બીજી કોઈ તરફ બુદ્ધિ ન જાય. બાપને યાદ નહીં કરશો તો પાપ કેવી રીતે કપાશે? માયા ઘડી ઘડી તમારો બુદ્ધિ યોગ તોડી દેશે. માયા ખૂબ દગો દે છે. બાબા ઉદાહરણ આપે છે, ભક્તિ માર્ગમાં હું લક્ષ્મીની ખૂબ પૂજા કરતો હતો. ચિત્રમાં જોયું લક્ષ્મી પગ દબાવી રહ્યા છે તો તેમને મુક્ત કરાવી દીધા. એમની યાદમાં બેસતા ત્યારે બુદ્ધિ આમ તેમ જતી હતી તો પોતાને થપ્પડ મારતા હતા. બુદ્ધિ બીજી તરફ કેમ જાય છે? અંતે વિનાશ પણ જોયો, સ્થાપના પણ જોઈ, સાક્ષાત્કારની આશા પૂરી થઈ. સમજાયું, હવે આ નવી દુનિયા આવે છે, આપણે આ બનીશું, બાકી જૂની દુનિયા તો વિનાશ થઈ જશે. પાક્કો નિશ્ચય થઈ ગયો, આપણી રાજધાનીનો પણ સાક્ષાત્કાર થયો તો બાકી આ રાવણના રાજ્યને શું કરીશું? જ્યારે સ્વર્ગની રાજાઈ મળે છે તો આ થઈ ઈશ્વરીય બુદ્ધિ. ઈશ્વરે પ્રવેશ કરી આ બુદ્ધિ ચલાવી. જ્ઞાન કળશ તો માતાઓને મળે છે, તો માતાઓને બધું આપી દીધું. તમે કારોબાર સંભાળો, બધાને શીખવાડો. શીખવાડતા શીખવાડતા અહીં સુધી આવી ગયા. એકબીજાને સંભળાવતા સંભળાવતા જુઓ હવે કેટલા થઈ ગયા છે. આત્મા પવિત્ર થતો જાય છે, પછી આત્માને શરીર પણ પવિત્ર જોઈએ. સમજે પણ છે, આ પણ માયા ભૂલાવી દે છે. તમે કહો છો 7 દિવસ ભણો તો કહે છે કાલે આવીશું. બીજા દિવસે માયા ખલાસ કરી દે છે, આવતા જ નથી. ભગવાન આપણને ભણાવે છે તો ભગવાન પાસે આવીને નથી ભણતા. કહે પણ છે હા જરૂર આવીશું, પરંતુ માયા ઉડાવી દે છે. રેગ્યુલર અર્થાત નિયમિત થવા નથી દેતી. જેમણે કલ્પ પહેલા પુરુષાર્થ કર્યો તે જરૂર કરશે, બીજી કોઈ દુકાન નથી. તમે પુરુષાર્થ ખૂબ કરો છો, મોટા મોટા મ્યુઝિયમ બનાવો છો. જેમણે કલ્પ પહેલા સમજ્યું છે તે જ સમજશે. વિનાશ થવાનો છે, સ્થાપના પણ થતી જાય છે. આત્મા ભણીને ફર્સ્ટ ક્લાસ શરીર લેશે. મુખ્ય ઉદ્દેશ આ છે ને, આ યાદ કેમ ન આવવું જોઈએ? હવે આપણે નવી દુનિયામાં જઈએ છીએ પોતાના પુરુષાર્થ અનુસાર. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બુદ્ધિમાં સદા યાદ રહે કે હમણાં આપણે થોડા સમય માટે સંગમ યુગમાં બેઠા છીએ. જૂની દુનિયા વિનાશ થશે તો આપણે નવી દુનિયામાં ટ્રાન્સફર થઈ જઈશું, એટલે એનાથી બુદ્ધિ યોગ કાઢી નાખવાનો છે. બીજી પોઈન્ટ છે, સર્વ આત્માઓને બાપનો પરિચય આપી કર્મ અકર્મ વિકર્મની ગુહ્ય ગતિ સંભળાવવાની છે. પહેલા અલ્ફનો જ પાઠ પાક્કો કરાવવાનો છે. વરદાન છે, શ્રેષ્ઠ પ્રાપ્તિઓના પ્રત્યક્ષ ફળ દ્વારા ખુશહાલ રહેવા વાળા એવર હેલ્ધી ભવ. શ્રેષ્ઠ પ્રાપ્તિઓના પ્રત્યક્ષ ફળ દ્વારા ખુશહાલ રહેવા વાળા એવર હેલ્ધી ભવ. સંગમ યુગ પર હમણાં હમણાં કર્યું અને હમણાં હમણાં શ્રેષ્ઠ પ્રાપ્તિની અનુભૂતિ થઈ, આ જ છે પ્રત્યક્ષ ફળ. સૌથી શ્રેષ્ઠ ફળ છે સમીપતાનો અનુભવ થવો. આજકાલ સાકાર દુનિયામાં કહે છે કે ફળ ખાઓ તો તંદુરસ્ત રહેશો. હેલ્ધી રહેવાનું સાધન ફળ બતાવે છે. અને આપ બાળકો દરેક સેકન્ડ પ્રત્યક્ષ ફળ ખાતા જ રહો છો એટલે એવર હેલ્ધી છો જ. જો તમને કોઈ પૂછે કે તમારો શું હાલચાલ છે તો બોલો, ફરિશ્તાઓની ચાલ છે અને ખુશહાલ છે. સ્લોગન છે, સર્વની દુઆઓના ખજાનાથી સંપન્ન બનો તો પુરુષાર્થમાં મહેનત નહીં કરવી પડે. સર્વની દુઆઓના ખજાનાથી સંપન્ન બનો તો પુરુષાર્થમાં મહેનત નહીં કરવી પડે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.